સુસ્થિર પ્રજ્ઞા. પ્રજ્ઞા એટલે જેની બુદ્ધિ સ્થિર થઈ છે તેની પ્રજ્ઞા થઈ સ્થિર, એમ ભગવાને ગીતાના બીજા અધ્યાયમાં કહ્યું. સ્થિત પ્રજ્ઞાના લક્ષણોમાં આ પદની અંદર પણ જે મહારાજે સ્થિત પ્રજ્ઞાતાનું દર્શન કરાવ્યું છે, જે ગીતામાં છે તે જ જે મહારાજના શ્રીમુખમાં છે અને તે જ આ પદની પંક્તિઓમાં છે. તો આપણને જે મહારાજે સાધન પથની અંદર આદેશ આપ્યો કે જે કઈ સાધન કરીએ છીએ એ સાધનને સ્થિર થઈને કરવાનું છે, જીવન મુક્ત થઈને કરવાનું છે. જીવન મુક્તિ ક્યારે મળશે? જીવન તો જીવીએ છીએ, તે જીવનની મૃત્યુ પછીની અવસ્થાને મુક્તિ કહેવાય, પણ એને જીવન મુક્તિ ન કહેવાય. મૃત્યુ સર્વહરસ્યાહમ એમ ભગવાને ગીતાના 10મા અધ્યાયમાં કહ્યું, હું બધું જ હરી લઉં છું, એનું દેવું હરી લઉં છું, એટલી સંપત્તિ લઈ લઉં છું એમ નહીં, એના રોગો પણ લઈ લઉં છું, એટલું શરીર લઉં છું એમ નહીં. હવે આવો મોટો ઉપકારી કોણ? રોગો લઈ લે, દેવું પણ લઈ લે, ઘરના સગા સંબંધીઓ છે તે સંપત્તિ જ લેશે, પણ ભગવાન મૃત્યુ હું છું, સર્વહરસ ચાહમ, મૃત્યુ હું પોતે છું અને આ બધું જ લઈ લઉં છું એની પાસે અને મુક્ત કરી દઉં. લે જીવન મુક્ત થઈને ફરી. તો એ જીવન મુક્તિ શું છે? આપણા જીવનની અંદર મૃત્યુ પછીની જે શાંતિ છે, જે નિવૃત્તિ છે, એ જ નિવૃત્તિ ને એ જ શાંતિ અત્યારે જીવતે જીવતા અનુભવાય એનું નામ જીવન મુક્તિ. ગમે એટલા બંધનો હોય જવાબદારીના, ઉપાધિઓના, પણ એ બધાથી જ પોતે અલિપ્ત થઈ જાય. પોતાના વ્યવહારમાં રહે પણ વ્યવહારથી અલિપ્ત રહે, એને સ્પર્શે નહીં. એ જીવન મુક્તિ તો વ્યવહારની થઈ, પણ આત્માની જીવન મુક્તિ. મૃત્યુ પછીની મુક્તિને એને મૃત્યુની મુક્તિ કહે છે. એ સમજાતી નથી, ઓળખાતી નથી, અને મૃત્યુ પામનાર કહેવા પણ નથી આવતો કે મને મુક્તિ મળી ગઈ. મૃત્યુની મુક્તિ જ અલગ છે, જીવન મુક્તિ અલગ છે. જીવતે જીવતા સાહજિક અનુભવ થઈ જાય. કોઈ પણ ઉપાધિ, કોઈ પણ ક્લેશ, કોઈ પણ અમર્ષ એ મનમાં અનુભવાય જ નહીં, પોતે શાંત ચિત્તે બેઠેલો હોય. સહજ સમાધિનું જે સાધન છે એ સહજ સમાધિની અંદર પણ આ જ વસ્તુ છે કે મૌન થઈ જાઓ. જેમ મૌન થઈએ એટલે કશું જ બોલવાનું હોય જ નહીં, કઈ પણ બોલવાનું ના હોય, પણ એવી રીતે ચૂપ સાધન છે. એકલા મોઢાનું જીભનું નહીં, મનને પણ ચૂપ કરી દેવાનું. મન ચૂપ થઈ જાય એટલે મન સ્થિર થઈ જાય. સ્થિર થઈને સાધન કરીએ, અરે કહ્યું જીવન મુક્ત થઈને. તો આ જીવન મુક્તિ છે આપણા મનની અંદરથી ઉભી થતી લેશ માત્ર પ્રવૃત્તિ, પછી વિચાર હોય કે કોઈ દ્રશ્ય હોય મનમાં, એ સહેજ પણ સ્પર્શે નહીં. સ્થિર થઈને સાધન કરીએ, જીવન મુક્ત થઈને ફરીએ. જીવવાનું, જીવનની અંદર જ મુક્તિનો આનંદ મેળવવાનો. આ સંતો મહાપુરુષો જે રીતે તપ કરે છે, જંગલમાં વિચરે છે અને એકલા જ એમને ગમે, એકાંતમાં જ એમને ગમે. સુચો દેશે પ્રતિષ્ઠાપ્ય સ્થિરમ આસનમ આત્મના વિવિક્ત સેવી લઘવાસી. વિવિક્ત સેવી એકાંતમાં રહેવા વાળો, ઓછું ખાવા વાળો, જેને સાધન ભજન કરવાનું છે ને એ બહુ અલ્પાહારી મિતાહારી હશે, બહુ થોડા ભક્ષણથી ચલાવી લેશે, તો જ એ પોતાના શરીર વડે જે કઈ શરીરની આવતી ઉપાધિઓથી એ સ્થિર થઈ જાય. નહીતર તમે ખાવામાં સંયમ ના રાખો ને ખૂબ ખાવ તો શરીર તમને શાંતિથી બેસવા જ ન દે, બહુ અકરાત્યું ખાધું તો ઊંઘાડી દે, અને એથી વધારે અકરાત્યું ખાધું તો દવાખાને જવું પડે, પણ તમને સ્થિરતામાં ના બેસવા દે. એટલે કહ્યું, બે વાત કહી, સ્થિર થઈને સાધન કરીએ એટલે વિવિધ સેવી એકાંતમાં, જયારે પણ સાધન ભજન કરવાનું હોય ને ત્યારે એકલા એકાંતમાં કરવાનું. ચાણક્ય પણ કે છે કે સાધન ભજનમાં એક સ્વાધ્યાય દ્વાભ્યામ, સ્વાધ્યાયમાં બે, યાત્રામાં ચાર. આમ વિવિક્ત એટલે એકાંતના ભાવની અંદર જ સતત રહેવું, અને એ અભ્યાસ થાય ને ત્યાર પછી જીવન મુક્તિનો આનંદ શું છે એનો અભ્યાસ કરવાનો. માણસ એકલો રે, કોઈની જરૂર નથી મારે, પણ એકલો રહી શકશે ખરો ક્યાંય? કોઈ પરિચય ના હોય, કોઈ સગા સંબંધી ના હોય, અને ત્યાં એકલા રહેવાનું. આપણે રહેલા છીએ બદ્રીનાથમાં, આપણે એકલા જ, બીજા બધા જતા રહ્યા, સાથવાળા બધા જ 9 દિવસ એકલા રહ્યા છે. વિવિક્ત સેવી, કેવો આનંદ આવે! કોઈ કહેનાર પૂછનાર, એ શાંતિથી ઉઠી તપ્તકુંડમાં સ્નાન કરવાનું, નહીં પરવારીને સીધા મંદિરમાં તે, અને એવા ટાઈમે ગયા હતા કે ભીડ નહીં, બેસીને શાંતિથી 11 વાગતા સુધી. પછી ત્યાં રાજભોગ આવે અને એનો પ્રસાદ પછી વેચાય, તે ક્યાંય હોદવાય નહીં જવાનું, થોડોક પ્રસાદ લઈ લે એટલે ચાલ્યા કરે. વિવિક્ત સેવી લઘવાસી, એટલી શાંતિ મળે, એટલી એકાગ્રતા અંતર્મુખતા મળે, વાત ના પૂછો, અને એનો આનંદ આવે. એકલવાયાનું પેલું એ ના લાગે, જેને કહે ને હોરા એકલો એકલો, પણ એનો આનંદ લેવાનો. તો એ છે, કોઈ ઉપાધિ ના હોય, કોઈ પરિચય ના હોય, કોઈ બોલાવનારું કોઈ બોલનારું ના હોય, અને એકલા રહીએ ને ત્યારે જીવન મુક્ત થઈને ફરી જીવન મુક્તિનો આનંદ કોઈ ના હોય. એકવાર સંકલ્પ કરેલો કે ગંગોત્રીમાં જઈને 1-2 મહિના રહેવું છે એકલા શાંતિથી, પણ એ સંકલ્પ પૂરો ના થયો. એનો પણ એક આનંદ હોય છે, અને એ જય મહારાજે શ્રી મુખે કહ્યું ને, જીવન મુક્ત થઈને ફરી, એનું નામ છે. અરે દૂર ના જાઓ, પણ અહીંયા ને અહીંયા મૌન મંદિરની ગુફામાં બેસો જોઈએ. વિવિક્ત એકાંત થઈ ગયા. એક દિવસ નારાયણદાસજી મહારાજે પૂછ્યું કે છે કે આટલું બધું એક ફરો છો, કે છે 6-7 દિવસ મૌન મંદિરમાં બેસો ને તો સમજાશે પોતાની જાત. બાપજી 5-6 દિવસ નહીં, 6 મહિના આપવા છે. કે ના, એટલા ના મળે. 6 મહિના આપો, અંદર જતો રહીશ. તો કેટલું ના અપાય. તો જે એ એકાંતનો આનંદ છે ને, એને અહીંયા જય મહારાજે આપણા આગારે મૂક્યો કે લો આ પ્રમાણે કરો, જીવન મુક્ત થઈને. જીવન મુક્ત ક્યારેક થવાય કે થોડો સમય, કાયમ નહીં, કઈ બધું છોડીને જવાનું નથી, પણ જીવનનો થોડોક સમય એવો, અથવા વર્ષનો અમુક સમય એકાંતમાં જઈને વસો, તો એ જીવન મુક્તિનો સ્વાદ ત્યાં આગાડી મળશે. એકલા જ હઈએ, અને એકાંતની અંદર પછીથી ક્યાં તો ભગવત સ્મરણ થાય, આત્મચિંતન થાય, કોઈ ઉપાધિ વગર. જોડે કોઈ હોય તો બોલાવે ને ઉપાધિ થાય ને, ક્યાં ગયો, ઉઠ ને આ કરકે પેલું કર, કશું ના, તો જાતે બધું કરી લેવાનું, અને જેટલું પોતાના પૂરતું હોય એટલું જ કરીને નાવું, કે બે કપડા નીચે વાંકે પછી જમીને આપણું જે, એનું નામ છે જીવન મુક્તિ. ઓછામાં ઓછી પ્રવૃત્તિ અને પોતાના સ્વરૂપનું અનુસંધાન આત્માનું, એ વગર બીજી કોઈ પણ પ્રવૃત્તિ હોય નહીં, અને પોતે મનથી પણ સતત આત્મચિંતન ભગવત ચિંતનની અંદર ઉતરે હોય તો નહીં કોઈ ઉપાધિ, પોતાની જાતની ઉપાધિ નહીં, એનું નામ છે જીવન મુક્તિ. વ્યવહારિક ઉપાધિ પણ નહીં, પોતાના સગા સંબંધોની ઉપાધિ પણ નહીં. મૌન મંદિર છે, બેસો, જુઓ, અનુભવ કરો કે મારામાં કેટલી સ્થિરતા છે કે નહીં. અને એ રીતે સ્થિરતા કેળવાતા કેળવાતા એકલાપણાનો જીવન મુક્તિનો આનંદ મેળવી શકાશે, અને જીવન મુક્તિમાં અનુભૂતિ થશે, પોતાના સ્વરૂપની અનુભૂતિ થશે. કે જીવન મુક્ત એટલે શરીર છે, જીવીએ છે, મરી નથી ગયા, છતાંય શરીર સાથેના સંબંધોથી ઉપર ઉઠીને, શરીર સાથેના સંબંધો એટલે જે આવેગો છે બધા જ, આખા શરીરની અંદરના જે બધા આવેગો છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, ભૂખ, તરસ, થાક, ઊંઘ, બધું જ આવી ગયું, એ બધાથી પર થઈ જવાય, એ સ્પર્શ જ નહીં. અને એ બધા શરીરના ધર્મો છે, મારા નથી. કામ, ક્રોધ, લોભ, ઊંઘ, ભૂખ, તરસ, બધું જ શરીરનું છે, મારું નથી. એટલે એકવાર એનાથી મુક્ત બની જાય, સામાન્ય ભિક્ષા મળી ગઈ, ઉદરપૂરતી જોઈ વધારે નહીં, ઉદરપૂરતી જેટલું મળી ગયું, પછી સંઘર્ષ છે નહીં, ઉપાધિ નહીં, પછી શરીરને જરૂર પૂરતી ઊંઘ લઈ લેશે, પછી પોતાના સાધન ભજનની અંદર, અને એવો મસ્ત થઈને રહે કે એને કોઈ પણ જાતનું બંધન ન હોય, કોઈ ઉપાધિ ના હોય, એ સ્થિતિને કહેવાય છે કે જીવન મુક્ત. એક સામાન્ય વ્યક્તિ તરીકે તો અનેક બંધનો હોય છે માણસને, જવાબદારીઓ નરી હોય છે, અને એ એમાંથી જ બહાર ના નીકળી શકે, એ જ બંધનો, એ જ બંધનો જકડી જકડતા જાય, જકડતા જાય, અને વધારે ને વધારે ફસાતું જાય. જેમ સંસારની અંદર પગ મૂક્યો કિચડમાં, એ બહાર નીકળવાને બદલે અંદર ને અંદર ને અંદર ઉતરતો જશે, છેક અંદર ઉતરતો જશે. બહારથી કોઈ બચાવે તો કિનારે થઈને, બાકી અંદરથી કોઈને બહાર કાઢી શકવાનું, પોતે બહાર નથી નીકળી શકવાનું. તો જીવન મુક્તિ માટે આપણે આપણા શરીરના વ્યવહારોથી પણ ઉપર ઉઠી જવાનું, એક સમય માટે, સાધન તરીકે 2-5-10 કલાક જે બેસી શકાતું હોય એટલા સમય પૂરતું સ્થિરતા, અંતર્મુક્તા, કોઈ જરૂરિયાત નહીં, શરીર વડે કોઈ પણ જાતની ચેષ્ટા પણ નહીં, અરે એકલા શરીર વડે નહીં, મનથી પણ, મન પણ હલવું ના જોઈએ, બિલકુલ સ્થિર થઈને, સ્થિર થઈને મન ધરીએ રે, એ સ્થિરતાથી મનને પકડવાનું છે. એવી સ્થિરતા તો જય મહારાજના સાનિધ્યમાં બેસીએ, જય મહારાજના શ્રીમુખના શબ્દો અને એ સત્સંગ આપણને ગળે ઉતરે, જીવન સમજાવે, ત્યારે જ આપણે એના અધિકારી થઈ શકીએ. ચાલો જી, જય મહારાજની પાસે જઈએ તો ખરા. બાકી જય મહારાજ પણ કે અધિકારી હોય તેને પદ કહેજો, આ જેને કહેવાતું એને જ કહેજો, બધાને ના કહેશો, નહી તો ગાઢું મૌન કહેજો, શાંત થઈ રહેવું, બોલવું નહીં. અધિકાર વગર કોઈની પાસે વસ્તુ વાત મૂકીશું એને નહીં સમજાતી છે તો હસી નાખશે, કારણ એની ક્ષમતા, એની લાયકાત નથી, એની પાસે સમજવાની શક્તિ નથી. એટલા માટે કહ્યું ગાઢું મૌન કહેજો. તો અહીંયા આગાડી જીવન મુક્તિનો આનંદ એ તો પરમહંસો જ એને સમજી શકે, અનુભવી શકે. જે મુક્ત પુરુષો છે એ જ એને સમજી શકે. બંધન તો જગતના અનેક છે અને આટલા કરોડો અબજો માણસ છે, બધા જ એમાં જકડાયેલા છે, બંધનોમાં જ. જીવન મુક્ત તો કોઈક જ હશે કે જે હંમેશને માટે પોતાના આત્મા સ્વરૂપની અંદર મસ્ત હશે, પોતાના સ્વસ્વરૂપના એવો બેસી ગયો હશે કે શરીરની પરવા નહીં હોય, શરીરની સજે પરવા ના કરે. કેમ કે એને આત્માનું સંધાન કરી દીધું છે, એને જીવન મુક્તિનો આનંદ અહીંયા ને અહીંયા પ્રાપ્ત કર્યો છે, જીવતે જીવતા, મૃત્યુ પછી નહીં, જીવતે જીવતા જ મુક્તિનો આનંદ એને જીવન મુક્ત કહેવાય. મૃત્યુ પછીના આનંદ મુક્તિ જ કહેવાય, મૃત્યુ મુક્તિ. તો જીવન મુક્ત ના સાધનો, જીવન મુક્ત નો પરિચય એ જ કે એને પોતે પોતાના જીવનની અંદર કોઈ પણ વસ્તુને આસક્તિથી પકડવાની નહીં. જ્યાં લૌકિકતા અને ભૌતિકતા દેખાશે અને ત્યાં પકડ જમાવા જશો એટલે ત્યાં આગળ બંધન આવી ગયું. નદીને કિનારે ઉભા છે, જેને તટસ્થ કહેવામાં આવે છે, કિનારે ઉભેલો છે એનું નામ તટસ્થ. અંદર નહીં પડવાનું, ઝઘડાની વચ્ચે નહીં પડવાનું, તટસ્થ થઈને ઉભા રહેવાનું. ઝઘડો ચાલતો હોય કદાચ આપણે જોઈએ તટસ્થ છે અમે, એમ જીવન પ્રવાહ વહ્યા જ કરે છે. અને જીવન પ્રવાહ ની અંદર આંખો બંધ કરીને બેસીએ ને એટલે આખી પટ્ટી વહેતી દેખાય જ, એક પછી એક કોઈક ને કોઈક દ્રશ્ય, કોઈક ને કોઈક રમત, કઈક ને કઈક ચાલ્યા જ કરે, અણચિંતિયું પણ આવે. તો એ છે પ્રવાહ. એ પ્રવાહને આપણે તટસ્થ થઈને માત્ર દ્રષ્ટા તરીકે જોયા કરીશું તો જીવન મુક્ત તરીકે તમે રહી શકશો. પણ એમાં કોઈ વસ્તુ પડી છે અને આ તો મારે જોઈએ છે કે આ તો મારી છે કરીને અંદર ભૂસકો મારશું તો પલળવાના જ છો, ડૂબવાના જ છો. એટલે જીવનના આ પ્રવાહમાં, મનના વિચાર પ્રવાહની અંદર જે કઈ આવતું હોય આવવા દો ને જવા દો. સારું જાણીને કૂદકો મારીને પકડવાના દોડશો અને ખોટું હોય તો એના માટે મનમાં ક્લેશ કે દ્વેષ ના કરશો. જે છે તે, સારું કે ખોટું એને વહેવા દો, જવા દો. તમે સ્થિર થઈને ઉભા રહો, સ્થિર થઈને સાધન કરીએ, એના તરફ કોઈ પણ ભાવ નહીં, લોભ નો, લાલચ નો, કશા નહીં. છે, દેખાય છે, જાય છે, પણ જો અડ્યા તો એની અંદર જે છે તમને સ્પર્શવાનું જ છે. હિમાલયની યાત્રાએ જાઓ ને ત્યારે પહેલા તો પગે ચાલીને જવાનું હતું, જ્યાં ત્યાં બોર્ડ માર્યા હોય એ વનસ્પતિ કોઈ છૂના નહીં, ઝેરી હે, અને બોર્ડ માર્યા હોય આ પાણી પીવું નહીં, ઝરણા વહેતા હોય, ઠંડુ પાણી હોય બરફનું, ઉપરથી બરફ ઓગળીને આવ્યું પણ લખેલું હોય કે આ પાણી પીવા લાયક છે, આ પાણી પીવાનું નહીં, આ વનસ્પતિને અડકશો નહીં. એટલે દરેક જગ્યાએ એની સૂચનાઓ, પણ એ અનુભવયુક્ત છે. પછી જો એને પીવા જઈશું તો એના પરિણામ ભોગવવા પડશે. એમ સંસારની અંદર પણ બધી જ અનુભવની સમજાયેલી વાતો હોય ને છતાં એને પકડવા જઈએ તો શું થાય? ઝરણાના પાણી પીવાથી જે થાય એ સમજીએ છીએ, છતાંય એવી બાબતોને સ્પર્શીએ છીએ, અડીએ છીએ. એનું નામ છે જ્ઞાન. સમજ્યા પછી એનાથી દૂર રહેવું, એની અપેક્ષા ન રાખવી, અને એ જે છે તે મારા જીવનની અંદર ઉપયોગી નથી એવી દ્રઢતાથી જયારે આપણે જીવન જીવ્ય વ્યવહાર રાખીએ એનું નામ છે જીવન મુક્તિ. અહીંયા એક સંત હતા નારાયણ મુનિ કરીને, ફોટો પણ હતો અહીંયા વર્ષો સુધી. તેમને અર્થમાં કોઈ એવી પીડા થઈ અને તે વખતે તો મિશન દવાખાનું એકલું જ હતું આખા નડિયાદમાં, પીડા ખૂબ સખત થઈ. ડોક્ટર ને બોલાયા કે ઓપરેશન કરવું પડશે, તો સારું કરી નાખો. લઈ ગયા હોસ્પિટલમાં, કે તમને સીસી સુંગાડવી પડશે. એના માટે કરીએ ને એનું પીડા ના થાય, કે મારે સીસી નથી સુંગવી, તમારી મેં તમે એને જે કરવું હોય કરી લો. પેલા ડોક્ટરે એને એનેસ્થેસિયા આપ્યા સિવાય ચાલુ કર્યું ઓપરેશન. સુતા સુતા જોયા કરે આખું, બધું પાછું ગોઠવાઈ ગયું, બંધ કરી દીધું ઓપરેશન કરીને. પેલા ડોક્ટર વિદેશી હતો ને આશ્ચર્ય થયું, ઓહ આ માણસ. એ પગે લાગ્યો, ડોક્ટર કે મારી જિંદગીમાં આવા માણસ જોયા નથી, આ છે જીવન મુક્ત. શરીર પ્રત્યેનો કોઈ પણ ભાવ મનમાં દુઃખનો સહેજ પણ નહીં, બસ શરીર છે એ થયા કરે છે ને, થાય છે, એમાં હું શરીર નથી, હું શરીરથી પર ચેતના છું, આત્મા છું. શરીરની ચેતના તે હું છું, પણ શરીર હું નથી. એ ભાવે આખું જ પોતાનું ઓપરેશન આ સંતે નારાયણ મુનિએ જોયા કર્યું. પેલાને આશ્ચર્ય થયું કે આવી વિભૂતિઓ આ દેશની અંદર, આધ્યાત્મિક વિભૂતિઓ આવી છે. તો જીવન મુક્તિ સંતોના જીવનમાં તો બહુ સહજ ને સહેલી હોય છે, કારણ એની પાસે ઓછામાં ઓછી ઉપાધિઓ હોય. જયારે ઘર સંસારમાં બધા જ પ્રકારની ઉપાધિઓ હોય, જીવન મુક્ત થવા માટે કેટલી મહેનત કરવી પડે. અને જીવન મુક્ત એટલે માન અપમાન થી પણ પર. માના અપમાન અયોસ્તુલ્ય સ્તુલ્ય મિત્ર હરિપક્ષ, એને મિત્ર છું શત્રુ છું, માન છું અપમાન છું, સુખ સુખ દુઃખે સમય કૃત્વા સમાનતા, લાભ અલાભ હો, જે લાભ થાય કે નુકસાન થાય પણ પોતે સ્વસ્થ રહે. જીવન મુક્ત સ્થિત પ્રજ્ઞા, પોતાની બુદ્ધિમાં સહેજ પણ વિક્ષિપ્ત ન થવા દે, સ્થિર બુદ્ધિથી રહી. એમ જીવન મુક્તિ અને જીવન મુક્તિનો આનંદ એ અનુભવનારા હોય એ કોઈ વિરલા જ હોય. એ મહાપુરુષો જ વનની અંદર એકાકી અને એ રીતે એકાંતની અંદર રહીને જ પોતાના જીવનની મસ્તી લીધા કરતા હોય. હમણાં ગીતાની વાત કરી કે લઘવાસી વિવિક્ત સેવી, એકાંતમાં રહેનારો અને ઓછું ખાનારો. જે મિતાહારી હોય અલ્પાહારી હોય ને એ જ જંગલની અંદર રહી શકે નિર્ભય થઈને. અતિશય ખાનારો માણસ બિકણ હોય, રોગી હોય, તન અને મનના બેવ રોગ હોય. અને જેને મહાપુરુષે તો કહ્યું જીતે રસે જીતમ જગત, જેને જીભ જીતી ને એને આખું જગત જીતી લીધું. પણ જેને પોતાની જીભ કાબુમાં નથી ને એ જગતની અંદર હારેલો છે. સ્થિત પ્રજ્ઞ કહેવાય એને, પોતાનું જીવન મુક્ત કહેવાય. બીજા શબ્દોમાં કહેવાય વિદેહી. જીવન મુક્ત થઈને ફરીએ તમે દેહી છતાં વિદેહી થયા. વિદેહી એટલે તમે તમારા શરીરમાં હોવા છતાં શરીરથી જાણે પર છો, જીવન મુક્ત. અને એના માટે ગીતામાં ભગવાને આદેશ આપ્યો, વિવિક્ત સેવી લઘવાસી યત વાક કાય માનસ, મન વચન કર્મથી ઓછું ખાય અને એકાંત મારે. અને એ જ વાતને કહ્યું જીવન મુક્ત થઈને ફરીએ રે. અને એ જીવન મુક્તિનો આનંદ એ મહાપુરુષો એ દિવ્ય ચેતનાઓ જ એને અનુભવી શકતા હોય છે. અને એટલા માટે કહ્યું એ જીવન મુક્ત થયા પછીથી જીવન મુક્તિની એધાણી અનુભવની કરીએ રે. એ અધાણી શું? અનુભવની, જીવનની અંદર કેટલા અનુભવો થાય છે, સારા ખોટા બધા છે. એ સારા ખોટા બધા જ અનુભવોની જીવનની અંદર નોંધ રહે, એની યાદ રહે કે આ ખોટું છે અને સાચું છે, તો જ સદગુરુનું સાચું સાધન જય મહારાજના શ્રીમુખથી પ્રાપ્ત થઈ શકે.